આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
મિત્રો, મુવેમ્બર એટલે પુરુષોના આરોગ્ય માટેની વૈશ્વિક ચળવળ. દર વર્ષે નવેમ્બર મહિનામાં વિશ્વભરના લાખો પુરુષો પોતાની મૂછ ઉગાડીને એક મહત્વનો સંદેશો આપે છે કે પુરુષોનું આરોગ્ય, શારીરિક અને માનસિક, એમ બંને સમાન રીતે મહત્વપૂર્ણ છે. જ્યારે માનસિક સ્વાસ્થ્ય વિશે આજકાલ ઘણી ચર્ચા થાય છે, ત્યારે પુરુષના માનસિક સ્વાસ્થ્ય અંગે ખુલ્લેઆમ વાત કરવી હજી પણ એક પડકારરૂપ છે. ઘણા પુરુષો તણાવ, એકલતા અથવા ડિપ્રેશન અનુભવે છે, પણ મદદ માંગવા માટે સંકોચ અનુભવે છે. આજે આપણે આ વિષય પર ચર્ચા કરીશું અને તે માટે મારી સાથે આજે પર્થથી જોડાઈ ગયા છે સાયકેટ્રિસ્ટ એવા ડોક્ટર દર્શનભાઈ ત્રિવેદી. દર્શનભાઈ, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
થેન્ક યુ મીરાણીબેન.
દર્શનભાઈ, સૌપ્રથમ તો આપને પૂછવા માંગીશ કે પુરુષોના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી એ સમાજમાં હજુ પણ એટલું આવકારદાયક નથી. અહીં કોઈની તુલના નથી થતી, પરંતુ શું સમાજમાં પુરુષો પર મજબૂત રહેવાની જે અપેક્ષા છે તે તેમના માનસિક સ્વાસ્થ્યને અસર કરે?
બિલકુલ. અને જ્યાં સુધી માનસિક સ્વાસ્થ્ય સંકળાયેલું છે, એના માટે જેમ તમે કીધું કે વર્ષોથી અથવા સદીઓથી જે પુરુષની જે છબી છે સમાજની અંદર, એટલે એ બેઝિકલી એવું માનવામાં આવે છે કે પુરુષ એટલે સ્ટ્રોંગ, એ પછી ફિઝિકલી હોય કે માનસિક રીતે કહું, લાગણી વ્યક્ત કરવી અથવા તો કોઈ પણ તકલીફો હોય એને વ્યક્ત કરવી, એ શું છે કે ઘણી વાર પુરુષો માટે લોકો એવું માને છે કે નબળાઈ છે. અને સમાજ પણ એવું માને છે કે પુરુષ જ્યારે પોતાની લાગણીઓ, ખાસ કરીને જે તકલીફ વાળી જે વ્યથા હોય અથવા તો જે ડિપ્રેશન હોય અથવા કોઈ પણ તણાવ હોય, તો એને એવું માનવામાં આવે છે કે આ તો શું કે બહુ મજબૂત નથી, ખબર પડી, અથવા તો માનસિક રીતે એટલા સ્ટ્રોંગ નથી. અને એ જેને આપણે એમ્બેરેસમેન્ટ કહીએ, એટલે એના કારણે એટલો ક્ષોભ અનુભવે છે. અને એના કારણે શું છે કે એ લોકો જલ્દી હેલ્પ નથી માંગતા.
સાચી વાત.
હા, આ એક ફેક્ટર છે. બીજું કેવું છે કે તમે જોશો તો સ્ત્રીઓનું એક સબળ પાસું એ છે કે તે આસાનીથી રડી શકે છે, એ પોતાની જે તકલીફ હોય એને વ્યક્ત કરી શકે છે. પણ પુરુષોમાં એ હજી પણ ઘણે બધે અંશે એ એટલું પ્રચલિત નથી. બીજું શું છે કે એક પ્રેશર હોય છે કે મારે તો સ્ટ્રોંગ દેખાવું જ પડશે. બીજું ઘણી વાર એ પણ એક પરિબળ હોય છે કે જયારે થોડાક ચેન્જીસ થતા હોય પોતાના ઇમોશન્સમાં અથવા તો કોઈ પણ રીતનું પ્રેશર અનુભવાતું હોય, એટલે જેને અમે મેડિકલ ભાષામાં ઘણી વાર એવું કહીએ કે વોર્નિંગ સાઇન્સ, કે અર્લી વોર્નિંગ સાઇન્સ, એટલે જે ફેરફારો હોય ને તો એ પણ શું છે કે એની એક અવેરનેસ અથવા તો એક સમજણ નથી હોતી કે આ જે ચેન્જીસ આવી રહ્યા છે એ આ કોઈ તકલીફ ના છે. અને કદાચ એવું માની લેવામાં આવે છે કે આ તો નોર્મલ છે, બરાબર, અથવા તો આ ટાઈમ બીંગ છે અને એ તો એને આપણે ઓવરકમ કરી દઈશું, આપણે એને સોલ્વ કરી દઈશું, આમાં કઈ બહુ મોટી વસ્તુ નથી. એટલે આ પણ એક બહુ મોટું પરિબળ છે જે ભાગ ભજવે છે.
જી. અને આપણે પણ જયારે નાના હોઈએ ત્યારે એવું કહેવાય કે તું તો છોકરો છે એટલે રડવાનું નહીં, એમ સામાન્ય રીતે એવું કહેવાતું હોય કે રડે તો છોકરીઓ, એટલે ત્યારથી જ પુરુષોની જે લાગણીઓ છે તેને આમ કંટ્રોલ કરવાની, તેને દબાવી રાખવાની જે પ્રથા છે એ નાનપણથી શરૂ થઈ જતી હોય છે. અને એક બાળક થી લઈને જ્યારે પુરુષ અવસ્થામાં આવે છે ત્યાં સુધી તે લાગણીઓને દબાવતો આવે છે અને પછી તેની અસર થતી હોય છે.
નહીં, બિલકુલ. અને જે તમે કીધું ને કે નાનપણથી કદાચ ગળથૂથીમાં આપવામાં આવ્યું હોય છે અને એ આઈ થિંક અપેક્ષાનો એ ભાર લઈને જે ચાલતા હોય છે, એમાં શું છે કે એ માત્ર નાનપણમાં નહીં, એ જ્યાં સુધી જીવે ટિલ ધી એન્ડ ઓફ લાઈફ એ અપેક્ષા તો રહે છે કે મારે આ વસ્તુ ક્યારે એની મદદ ના લેવાય અથવા તો મારે એને એક્સપ્રેસ ના કરાય. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણે ખાલી મેન્ટલ અથવા માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ, પણ એ ના કરવાથી પણ એની અસર ડાયરેક્ટલી શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે. બીજી વસ્તુઓ શું છે કે એક તો આ પરિબળ છે, બીજું કે મોટા થયા ચલો સમજણ પડી કે આની કોઈ આપણે મદદ માંગવી પડે. માણસ કેવું છે કે ઘણી વાર એટલે પણ નથી માંગતા કે પહેલી વસ્તુ એ ખબર નથી હોતી કે ક્યાં જઈને કહેવું અથવા કોની પાસે મદદ માંગવી. બીજી વસ્તુ ઘણી વાર જેને કહેવાય કે આર્થિક પરિબળો થોડા કામ કરી જતા હોય છે, કે ઘણા બધા પરિવારો એવા હશે કે જેમાં પુરુષ કેવું છે કે એકલું જ કમાવનારી વ્યક્તિ હશે અને એના માટે ઘણી બધી બીજી જવાબદારી હોય અથવા તો એની પ્રાયોરિટીઝ જેને કહીએ કે ભાઈ છોકરાઓ ભણાવવા, ઘર ખર્ચ, લોન, આ તે, તો એમ થાય કે ભાઈ આવી વસ્તુ ઘણી વાર એ પણ ભાગ ભજવતું હોય કે યાર આવી વસ્તુ માટે કે થોડા પૈસા ખર્ચાય, આ તો સ્ટ્રેસ કહેવાય, આને તો ગમે તે રીતે સહન કરીને આપણે ઓવરકમ કરી દેવું જોઈએ, એના માટે કઈ આપ મદદ લેવાની જરૂર નથી. એટલે આ પણ કેવું છે કે બહુ ઘણા બધા અંશે ભાગ ભજવી જાય છે, ખાસ કરીને અમુક અમુક ઉંમર પછી. બીજું કે એના જે લક્ષણો આપણે કહીએ કે દાખલા તરીકે જે મેં કીધું કે સ્ત્રીઓ છે સહજતાથી રડી શકે છે, તો કહી શકે છે કે સારું નથી મને ફીલ થતું. જનરલી આના જે લક્ષણો કહેવાય તો પુરુષની અંદર શું હશે કે એ છે ને કહેવાય કે ચીડિયાપણું કે ગુસ્સો ખબર પડી કે એ રીતે વ્યક્ત કરશે, એટલે જલ્દીથી કોઈને ખબર નહીં પડે. અને એ કેવું છે કે એને એક નોર્મલ બિહેવિયર તરીકે કન્સિડર કરવામાં આવે કે ના ભાઈ પુરુષ છે, હવે તો છે, હવે કામનું સ્ટ્રેસ છે અથવા તો કામ કર્યું લાંબુ તો હવે ચીડિયા થઈ ગયા છે ખબર પડી. અને ઘણી વાર એમની જે આપણે કોપિંગ મિકેનિઝમ કહીએ અથવા તો જે રીતે વસ્તુઓ સાથે આપણે પ્રોબ્લેમ સાથે ડીલ કરીએ, એટલે સિમિલરલી જ્યારે આ વસ્તુ અંદરથી ફીલ થતી હોય ત્યારે એમનું જે કોપિંગ મિકેનિઝમ છે અથવા એની સાથે ડીલ કરવાની જે પદ્ધતિઓ છે એ પણ અલગ છે. દાખલા તરીકે એ પછી વધારે કામ કરશે, વધારે ટાઈમ ઘરની બહાર રહેશે, અથવા તો જે જે પછી શું છે કે વધારે હાનિકારક છે, એટલે પછી એમાંથી કઈ સોલ્યુશન મળતું નથી. અથવા તો ઘણા લોકો શું છે કે થોડી જેને કહેવાય હેલ્ધી કોપિંગ મિકેનિઝમ હોય એ પણ સારી વસ્તુ છે, પણ પછી તે એક્સેસિવલી એક્સરસાઇઝ કે સ્પોર્ટ્સ કે એ બધું પણ એ એક્સપ્રેસ તો નહીં જ કરે. પણ જયારે તકલીફ ત્યારે થાય છે કે જયારે ઘણા બધા પુરુષોમાં જોયું હશે કે વ્યસન અથવા તો હા સ્મોકિંગ છે કે અલ્કોહોલ છે બરાબર, અથવા તો હવે તો કેવું છે કે ડ્રગ્સ નો યુઝ પણ એટલો પ્રચલિત છે કે ઘણી વાર એ લાગણીઓને દબાવવા માટે અથવા તો એને સોલ્વ કરવા માટે એ આ બધી વસ્તુઓનો ઉપયોગ શરૂ કરી દેશે અને એ ઉપરથી એને વધારે તકલીફ વાળી બનાવે છે.
જી, અને તમે હમણાં કહ્યું એવી રીતે કે માનસિક સ્વાસ્થ્યની અવગણના કરીએ તો તેની શારીરિક અસર પણ થતી હોય છે, તો સવાલ એ પૂછવા માંગીશ કે માનસિક સ્વાસ્થ્ય જ્યારે ખરાબ હોય ત્યારે પુરુષના શારીરિક સ્વાસ્થ્ય પર શું અસર થતી હોય છે?
એટલે એ ઘણી બધી રીતે થતી હોય છે. પહેલી વસ્તુ કે તમે જેમ આપણે વાત કરી કે જે અંદરથી સારું ફીલ ના થતું હોય, એટલે જો એક એક્ઝામ્પલ આપું તો કોઈ વ્યક્તિ જે જનરલી રૂટીન લાઈફમાં ખાસું ડિસિપ્લિન છે, જે એક્સરસાઇઝ કરે છે, જેને લાઈફસ્ટાઈલ જેની જે જીવન જે છે અથવા દિનચર્યા છે એ બહુ જ નિયમિત છે, જેમાં એક્સરસાઇઝ છે, એનો ખોરાક બરાબર છે, એનું સુવાનું બરાબર છે. હવે જયારે કેવું છે કે સારું જયારે ફીલ નહીં થતું હોય, જયારે અંદરથી આ તકલીફો ચાલતી હશે ત્યારે કેવું છે કે એનું રૂટીન ખોરવાઈ જશે, એક્સરસાઇઝ ઓછી થઈ જશે, ઘણી વાર જીવન છે બેઠાડું થઈ જાય. જેમ વાત કરી કે કદાચ ચલો સ્મોકિંગ ચાલુ કરે કે અથવા તો કરતા હોય તો વધી જાય. અમુક લોકો એવા હશે કે જે બહુ ડ્રિંક નહીં કરતા હોય, સોશિયલી કદાચ કરતા હશે પણ આવી પરિસ્થિતિમાં વધારે કરે, તો આ બધી વસ્તુના કારણે શું થાય કે ઓફકોર્સ શું થાય વજન વધે ખબર પડી, જીવન બેઠાડું થઈ જાય, તો એના કારણે પછી બીજી સમસ્યાઓ આવે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એટલે આ સમસ્યાઓ પણ ચાલુ થઈ જાય આગળ જતા. એ તાત્કાલિક નથી થતી પણ જેમ જેમ સમય જતો જાય, જેને આપણે કહેવાય કે લાઈફસ્ટાઈલ છે, એની પછી ઇમ્પેક્ટ તો હેલ્થ ઉપર પડે. અને એ ઉપરાંત પણ એવું ડાયરેક્ટ કનેક્શન છે કે જ્યારે અંદરથી કોઈ મેન્ટલ હેલ્થ કન્ડિશન અથવા તો જે પ્રોપરલી એની ટ્રીટ ના કરી હોય તો બોડીમાં પણ એવા કેમિકલ લેવલ અથવા હોર્મોનલ લેવલ એવા ચેન્જીસ થાય કે જે આ શારીરિક સમસ્યાઓને નોતરે છે.
એવું જોવા મળે સામાન્ય રીતે કે આત્મહત્યાના કેસોમાં પુરુષોનું પ્રમાણ વધતું જતું હોય છે હમણાં.
હા એટલે એ તો કેવું છે કે બહુ જ પ્રચલિત છે, એટલે બંને પુરુષ અને સ્ત્રી બંનેમાં, પણ પુરુષોમાં ખાસ કરીને એક જે પેટર્ન અથવા તો આપણે જોઈએ કે તેમાં એવું છે કે કારણ કે એ લોકો જનરલી એવું કહેતા નથી કે આ સમસ્યા છે, એટલે એ જ્યાં સુધી અંદર એનો ભરાવો થઈ જાય અથવા તો એ અસહ્ય લેવલે પહોંચી જાય બરાબર ત્યારે આવું કોઈ પગલું ભરી લે છે. એટલે આમાં સૌથી મોટી તકલીફ અથવા તો ચિંતાનો વિષય એ છે કે તમે જોઈ નથી શકતા કે આ વસ્તુ થશે, એટલે જ્યારે એ કરે ત્યારે જ ખબર પડે છે કે ભાઈ શું કારણ હશે તો કર્યું હશે. ટ્રીટમેન્ટ ટાઈમસર નથી લેવાતી જુદા જુદા કારણોથી, અને એના કારણે શું થાય છે કે એટલી હદ સુધી વધી જાય છે કે પછી અંતિમ પગલું એ આ જ વિચારી શકે છે.
જી, તો એક પુરુષ જ્યારે માનસિક તણાવમાં હોય તો તેની સાઇન શું હોય અને એ સાઇન ઓળખ્યા પછી કઈ રીતે કોનો સંપર્ક કરવો જોઈએ?
એટલે એમાં આપણે અમુક ચોક્કસ પગલા લઈ શકીએ. પહેલી કે જે સાઇન મેં કીધું કે કદાચ વ્યક્તિની પર્સનાલિટીમાં ફેરફાર થતો જોવા મળે, દાખલા તરીકે જેમ કીધું કે જે જનરલી જે શાંત છે અથવા તો જે મળતાવળી વ્યક્તિ છે પણ ઓલ ઓફ અ સડન એવું લાગે કે આ પુરુષ છે આઇસોલેટ થવા માંડ્યો છે અથવા તો અતડા અતડા રહે છે, એટલું મિક્સ નથી થતા, ઓછું બોલવાનું પસંદ કરે છે. જનરલી દાખલા તરીકે કોઈ વ્યક્તિ હશે, ઘરેથી આવીને જોબ પરથી આવીને બાળકો સાથે રમશે, ઘરનું કંઈ કામ કરશે, અથવા તો ટીવી જોવાનું પસંદ કરશે. પણ જનરલી એવું દેખાય કે ભાઈ આયા પછી એ બધી વસ્તુઓમાં કોઈ રસ નથી, પણ પોતાની જાતે ટાઈમ સ્પેન્ડ કરે છે, અથવા તો ચીડિયાપણું, ગુસ્સો, અથવા ઓચિંતું વ્યસનો તરફ વળી જવું, અથવા તો એવી ઓબ્વિયસ જેને કહેવાય આપણે કે ચેન્જીસ જોઈએ, તો એને પહેલી તો વસ્તુ કે ઓળખવા જોઈએ. એક એ ઓળખ્યા પછી ખાસ કરીને જે એમની સપોર્ટ સિસ્ટમ કહેવાય અથવા તો જે કુટુંબના સભ્યો છે, આઈ થિંક એમણે એટલીસ્ટ કહેવું જોઈએ કે આ વસ્તુઓ દેખાઈ રહી છે, અને કોઈ પણ સમસ્યા હોય તો એને એક્સપ્રેસ કરવામાં અથવા તો એની મદદ લેવામાં કશી નાનમ નથી, એમાં કોઈ ક્ષોભ નથી, અને ઇટ્સ ઓકે ટુ સે કે આઈ એમ નોટ ફિલિંગ વેલ. અને બીજું કેવું છે કે આ એકમાત્ર ફેમિલી માટે નહીં, પણ એની જે બ્રોડર અવેરનેસ કહેવાય, કમ્યુનિટી લેવલે, સામાજિક લેવલે હોવી બહુ જરૂરી છે. કારણ કે આપણે હજી પણ કેવું છે કે જોઈશું કે બીજા કોઈ આપણા ઓળખીતાના ફેમિલીમાં અથવા તો મિત્રોના ફેમિલીમાં કે એમના બાળકોમાં અથવા જ્યારે કોઈ વાત કરશે કે ભાઈ અમે મેન્ટલ હેલ્થ માટે આપણે અમે કોઈ હેલ્પ લીધી, ત્યારે લોકોનું એક્સપ્રેશન બદલાઈ જાય છે. તમે ઘણી વાર માર્ક કર્યું હશે, અથવા તો લોકો પછીથી વાત કરશે આ વસ્તુઓ માટે. એટલે હજી એ વસ્તુઓને દૂર કરવાની જરૂર છે કે જેથી અમુક જેને આપણે કહેવાય કે કોમ્યુનિટી અવેરનેસ પ્રોગ્રામ. પણ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, તમે કીધું કે ક્યાં મદદ લેવી જોઈએ, તો ખાસ કરીને આપણે ઓસ્ટ્રેલિયામાં વાત કરીએ તો પહેલું જે આપણે જે સ્ટેપ છે એ જઈ અને જીપીને વાત કરવી જોઈએ,
બરાબર,
અને કે આ વસ્તુ થાય છે. અને ઘણા બધા જીપી એવા છે કે જેમને જે સાયકોલોજીકલ કન્ડિશન્સ છે અથવા તો મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ છે એની ટ્રીટમેન્ટમાં એમને ખાસો રસ હોય છે, ત્યારે એક્સપર્ટ, અને જેમની પાસે કદાચ માનો કે એટલી એક્સપર્ટીઝ નથી તો એ એટલીસ્ટ તમને કોઈ સ્પેશિયાલિસ્ટ લેવલે રિફર કરશે, અથવા તો તમને પ્રોપર હેલ્પ લેવામાં એ તમને આગળ ડાયરેક્ટ ગાઈડન્સ આપશે. બીજું કે ઘણીવાર એવું લાગે જીપીને જોયા પછી કે ભાઈ આ સમસ્યા છે પણ અત્યારે આપણે બીજી કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી, તો એ શું કહેવાય કે જેને સાયકોલોજિસ્ટ કહેવાય, બરાબર, તો જેને થેરાપી માટે રિફર કરે. અને સૌથી અગત્યની વાત છે જે જાણવા જેવી છે કે જ્યારે કશું જ ના સૂજતું હોય, જ્યારે એમ લાગતું હોય કે ક્યાં મદદ લેવી ખબર નથી પડતી, સમસ્યા બહુ છે પણ કંઈક કરવું પડશે, તો સૌથી એનો ઇઝી રસ્તો એ છે કે નજીકની કોઈ પણ જે તાત્કાલિક સારવાર કેન્દ્ર અથવા તો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ હોય ત્યાં જતા રહેવું. કારણ કે ત્યાં 24 કલાક કોઈ ને કોઈ તમને જે આરોગ્ય કર્મી અથવા ડોક્ટર કે જે હોય વાત કરો તો એ લોકો ત્યાંથી તમને કહી શકશે કે ઓકે કઈ જગ્યાએ જઈને વધારે મદદ લઈ શકાય, અથવા તો એ લોકો પણ રેફરલ એરેન્જ કરી આપે. પણ સૌથી પહેલું પગલું છે બોલવું, એને એક્સપ્રેસ કરવું અને જઈને પોતાના ડોક્ટરને વાત કરવી. એ કરવાથી, ખાલી એટલું કરવાથી પણ બહુ બધું આની અંદરથી સોલ્વ કરી શકાય છે અને બચાવી શકાય છે.
ખૂબ સરસ સલાહ આપી તમે, અને ખાસ તો મારે તમને એ પૂછવું છે કે એક પુરુષ પોતાની જાતને ખુલ્લી રીતે વાત કરી શકે તે માટે પરિવારજનોનો શું સપોર્ટ હોઈ શકે, પરિવારજનોએ શું કરવું જોઈએ?
આઈ થિંક જેમ જ કીધું, પહેલું જે પગલું છે જે કહીએ કે એન્કરેજમેન્ટ અથવા તો પ્રોત્સાહન, અને આઈ થિંક એ વસ્તુ કેવી છે કે જ્યારે તકલીફ થાય ને ત્યારે જ કરી નથી શકાતી. આઈ થિંક એનું રોજિંદા જીવનમાં પણ એક લેવલનું એક્સેપ્ટન્સ અથવા સ્વીકાર્ય બહુ જરૂરી છે, કે જે ઘણીવાર ફેમિલી લેવલ એવું કરી શકાય કે ઘણા બધા ફેમિલીઝ એવા છે કે જે એમનો એક ટાઈમ હોય ચોક્કસ કે આપણે અઠવાડિયે કે 15 દિવસે કે મહિને એક વાર આપણે બેસીશું અને આપણે બધા ખુલ્લા મલમાં વાત કરીશું, બરાબર, કે ભાઈ આપણે આપણું અત્યારે લાઈફ કેવી ચાલી રહી છે, વર્કમાં શું પ્રેશર છે, સ્ટડીમાં શું પ્રેશર છે. તો શું છે કે જયારે બધા બોલશે ત્યારે એ જે પુરુષ છે એમ થશે કે ના મારે પણ બોલી શકાય. એમાં આ એક પહેલી વસ્તુ કે છે ને, કોઈ પણ વ્યક્તિ માટે આમ જોવા જાવ તો પુરુષ કે સ્ત્રી કે બાળક, જ્યારે આ વસ્તુને જ્યારે એક્સપ્રેસ કરવી અથવા તો અભિવ્યક્ત કરવી, એના માટે સૌથી પહેલું પગલું છે કે એમના માટે ફીલ થવું કે આ સેફ જગ્યા છે બોલવા માટે, અહીંયા હું બોલીશ તો મને જજ કરવામાં નહીં આવે, ખબર પડી, અથવા તો હા મને જુદી નજરથી જોવા નહીં આવે. એ જે પહેલું પગલું છે કે એ ફીલ થવું જરૂરી છે, અને એ ફેમિલીથી જ થઈ શકે.
જી, એટલે એક વાતાવરણ પૂરું પાડવાનું કે જ્યાં પરિવારના કોઈ પણ સભ્ય ખુલ્લા મને પોતાની વાત રજૂઆત કરી શકે.
એક્ઝેક્ટલી.
જી, અને એક સવાલ પૂછવો હતો કે મુવેમ્બર જેવું જે અભિયાન અત્યારે ચાલી રહ્યું છે તેમાં પુરુષ સ્વાસ્થ્ય અંગે જે જાગૃતિ વધારી રહી છે તેનાથી ખાસ ફરક પડતો હોય છે?
ના પડતો હોય છે. એટલે આમાં કેવું છે કે એવું લાગે છે કે આ ખાલી નવેમ્બર પૂરતું છે, અથવા જેને આપણે નવેમ્બર કહીએ છીએ, પણ જ્યારે એનાથી કેવું છે કે ઘણા બધા લોકો છે, ઇવન ડોક્ટર્સ છે, ઘણા નર્સિસ છે, અને બીજા ફિલ્ડમાં પણ ઘણા બધા લોકો છે કે જે આના થકી અમુક જેને કહેવાય ને કે અવેરનેસ કેમ્પેઇન, એટલે જાગૃતિ અભિયાન એ લોકો ચલાવતા હોય છે. એટલે એમાં શું છે કે કમસે કમ જોયા પછી લોકોને વિચારવાનો એક વિચારવાની તક મળે છે કે હા આવું હોઈ શકે, આઈ થિંક મારે આની આની આનાથી ક્યાંક મદદ લેવી જોઈએ. એનાથી ફરક ચોક્કસથી પડે છે. જો નહીં કરીએ તો શું છે કે કોઈક આ વિશે વિચારવાનું જ નથી, પણ આ કરવાથી એટલીસ્ટ લોકોના મનમાં પ્રશ્ન અથવા તો વિચાર આવે કે હા. અને આમાં કેવું છે કે ઠેર ઠેર ઘણી વાર ટીવી ઉપર કે ઇન્ટરનેટ ઉપર કે ન્યૂઝપેપરમાં જયારે જોઈએ નવેમ્બર, એટલે જે પણ વાંચતા હશે એમને થોડુક તો કુતૂહલ થાય કે આ શું છે, વાંચીએ, અને વાંચે પછી એમ થાય કે ના એ પોતાની હેલ્થ સાથે તો એ કમ્પેર કરશે જ એને.
જી દર્શનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને પુરુષના માનસિક સ્વાસ્થ્ય અંગે આટલી સરસ માહિતી તમે અમને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ને મને પણ તમે આ તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર મીરાની બેન.
મિત્રો, ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગુ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાંતની સલાહ લેવી.
લાઇક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.